હે ખગેશ પક્ષીરાજ, સાંભળો, કાગ ઋષિ ખૂબ જ સરસ રીતે, ખૂબ જ ભાવપૂર્વક વ્યક્ત કરી રહ્યા છે કે પરમાત્મા ક્યારે પણ કોઈનો અહંકાર સહેજ પણ રહેવા દેતા નથી, અને એમાં તો સ્વજન જન અભિમાન ન રાખઈ કાહુ, ભગવાન ક્યારેય પણ કોઈનો નહીં, પણ છતાંય પોતાના સ્વજન ભક્તનો સહેજ પણ અહંકાર રહેવા દેતા નથી. કારણ કે દહીંની દૂધની શુદ્ધ સરસ મજાનું દૂધ હોય અને સહેજ એમથી ખટાશ પડી જાય તો એક જ છાંટો કપટ ખટાઈ પરદપુની બિલગ હોય રસ જા, એનો દૂધપાક થઈ શકે ખરો? તો સરસ મધુર સ્વાદ ભક્તિનો, જીવનનો, ભગવદ પ્રાપ્તિનો લેવો હોય એનો આસ્વાદ તો સહેજ પણ ખટાશ, અહંકારનો એક છાંટો એક કણ પણ નભાવી લેવાય જ નહીં. અને બીજી વસ્તુ છે, પોતાના સ્વજનને સારામાં સારો જોવાની આપણી અભિલાષા હોય તો એના એક પણ દુર્ગુણને કેવી રીતે સહન થઈ શકે? આ કોઈ ઈર્ષા નથી, પણ સાહજિક રીતે આપણી અત્યંત નિકટ ના હોય એનામાં કંઈક દેખાય કે આ કેમ હશે, ન હોય તો કેટલું સારું રહે, એટલે કોઈ એની પાસે કુભાવ નથી, કોઈ નિંદાનો એની કોઈ પણ રીતે કુટેવ જોવાનો એ ભાવ નથી, પણ એની પાછળનો આદર્શ કે મારે આ વ્યક્તિને પરિપૂર્ણ શુદ્ધ જોવી છે, પણ એનામાં આ દુર્ગુણ કેવી રીતે આવી રહ્યો અને કેમ રહી શકે? એટલા માટે કદાચ આપણે એને ઈર્ષા પણ કરીએ, કદાચ આપણે એને નિંદા પણ કહીએ, પણ આપણી રીતે જો એની દ્રષ્ટિથી, આપણી દ્રષ્ટિથી વિચારવું હોય તો હંમેશા દ્રષ્ટિ સૃષ્ટિનો આ વાદ છે, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. દુનિયાને જે રીતે જોવું એ ભલે જોવે, પણ જ્યારે આપણામાં બીજાને દુર્ગુણ દેખાય ત્યારે એટલું પોઝિટિવ વિચારવાનું કે આને કેટલો ભાવ છે, મારામાં રહેલી સહેજ પણ ભૂલ એને ગમતી નથી, લાવ સુધારી લો. પોઝિટિવ, તમે જેટલું હકારાત્મક જીવન જીવવા માટે પ્રયત્ન કરશો ને એટલો જ આનંદ આવશે. અહીંયા ભગવાને આપણને એમ કહ્યું કે જન અભિમાન ન રાખાય, ભગવાન પોતાના સ્વજનનો સહેજ પણ અહંકાર નભાવી લેવા માટે તૈયાર નથી જ નથી જ નથી. તો ભક્ત પોતે જ નમ્ર બને, વિવેકી બને, વિનય બની જાય. કોઈ માણસ આપણને આવીને જે મહારાજ કે તે પહેલા એને જ આપણે બે હાથ જોડીને માથું નમાવીને ભાઈ જય મહારાજ એમ થાય, ઓહો આ માણસ કેટલો વિનયી, કેટલો વિવેકી છે. સહેજ પણ અહંકાર રાખ્યા વગર કે મહારાજનો સ્વજન આવ્યો ને માટે લાવને પહેલો જય મહારાજ હું કહી દઉં. બીજી બાબતમાં આપણે હરીફાઈ કરીએ કે ના પહેલો હું, તો વિનય ને વિવેકમાં પહેલો નંબર આપણો કેમ ના હોય? બરાબર. એટલા માટે દરેકના મનની અંદર એક ભાવ કે મારે મારી અભિવ્યક્તિ જો મારે પોતે આપી દેવી છે. ભગવાન સ્વયં પણ ભક્તને ઈચ્છે કે પરિશુદ્ધ, ભલે નારદજીના કેટલાય ટુકારા ખાઈ લીધા, શ્રાપ પણ માથે ચડાવી લીધા, પણ નહીં, મારો નારદ ક્યારેય પણ છે જ અહંકાર વાળો જોઈએ. જન અભિમાન નરાખાવ, ભગવાન કોઈને અહંકાર સહેજ પણ રહેવા દે નહીં. તો આવી પરિપૂર્ણતા જો ભગવાન પોતે ઈચ્છતા હોય, એના માટે બહુ સરસ તુલસીદાસજીએ એક ઉદાહરણ આપ્યું છે અહીંયા આગળ. જીમીશે તન બ્રન હોય ગોસાઈ, હે ગોસાઈ આપણને બધાને સંબોધન કરે છે ગોસાઈથી, ગોસાઈનું સંબોધન પક્ષીરાજને પણ કરે છે. ગોસાઈ, ગો એટલે ઇન્દ્રિયો, અને હે ઇન્દ્રિયોના માલિક, અને સંબોધન કરે છે અંદર બેઠેલા આત્માને. અંદર બેઠેલો આત્મા જે છે એનું નામ ગો સાઈ. સાઈ એટલે સાધુ. સિંધી ભાષામાં સાઈ કહેવામાં આવે. કોઈ પણ સંતને, કોઈ પણ મહાપુરુષને સંબોધન કરવું ને તો સાઈ. કોઈ તપસ્વી હોય, કોઈ સિદ્ધ મહાપુરુષ હોય તો એને સાઈ કહે. તો અહીંયા આગળ ગો સાઈ, હે ઇન્દ્રિયોના સાધુ, કેટલું સરસ સંબોધન છે ગો સાઈ. તો પક્ષીરાજને કાગ ઋષિ કહે છે, ગોસાઈ સાંભળો, જે મેં શિશુ તન વ્રન હોય, નાનું બાળક હોય અને એને ફુલ્લો થયો હોય, એને ફુલ્લો પાકે તારે માં જોવે કે બાળક બહુ દુઃખી થાય છે, બહુ દુઃખી થાય છે, અને એની અંદર વધારે પડતું પોષ થઈ જશે, શરીરમાં ફેલાશે વિષ આખા, તો આ બાળકના અસ્તિત્વને, એના જિંદગી જોખમમાં આવી પડશે. એમ સમજીને એ બાળકના બચાવવા માટે, એના જીવન માટે માં તો ચિરાવ કઠિન, એની પર નસ્તર મુકાવી દે. નસ્તર મૂકે એટલે બાળક રડવાનું જ છે, રડવાનું જ છે. ખૂબ ચીસો પાડી એને પકડી રાખવું પડે, હાથથી, માથાથી, પગથી, કે ડાક્ટર સાહેબ મૂકી દો ચીરો. પણ રડે છે, આક્રંદ કરે છે એટલો બધો કે વાત ના પૂછ ના, ભલે કરે પણ, ભલે દુઃખી થાય, ભલે રડતું હોય, પણ તમે તમારા મેં એની પર ચીરો મૂકી દો, નસ્તર મૂકી દો. હવે આને માં કહેવાય? છોકરાને રડાવાય ખરું આટલું બધું, અને આટલું બધું રડાવે તેને માં કહેવાય ખરું? હા, કહી દેવાય. તુલસીદાસ જી કહે, પ્રથમ દુઃખ પાવય. એ બાળકને જ્યારે નસ્તર મૂકે ત્યારે એ કયું આક્રંદ કરે, રડે રડે, એટલું ધમપછાડા કરે, છૂટવું છે નહીં 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 કરી બૂમ પાડી દે, અને તે છતાંય આટલો દુઃખ પહેલા અનુભવે કે આ શું થાય છે, મને આ મારી માં મને આટલું બધું કેમ દુખાડે છે, આટલું કેમ પજવે છે. જદપિ પ્રથમ દુઃખ પાવઈ, એનામાં ધીરજ ના રહી, મને બહુ બહુ પીડા થાય છે, બહુ દુઃખ છે. અને એ નસ્તર મુકાયા પછી કેટલી વાર સુધી રડ્યા જ કરે, રડ્યા જ કરે. પહેલું નસ્તર મુકાવે ને તો ખૂબ કઠણ થઈ જાય, ભલે ભલે રડે, તમે એની એના રડવા સામુ ના જોશો. પછીથી એને નસ્તર મુકાઈ જાય, એને પાટાપિંડી થઈ જાય, પછી ખોળામાં સુવાડે, આમ એની પલાઠી હલાવે, માથે હાથ ફેરવે, કઈ હા અવસર સારું થઈ જશે, મટી જાય, મટી જશે. હા, રો વહી બાલ અધીર. આમ બાળક અધીરું થઈને, દુઃખી થઈને ખૂબ ખૂબ આક્રંદ કરે, પણ પેલું દર્દ છે, પેલું જો જે પેલો રોગ છે, એ રોગ કાઢવા માટે એને રડાવવું પણ પડે, ના ચાલે. કે ભલે એને પપલાવી રાખીશું તો એ વધી જશે, બાળક વધારે દુઃખી થશે. એટલે વધારે દુઃખી ન થાય એટલા માટે એ ફોલ્લાને એને ચીરો મૂકી, એમાંથી જે બગાડકાણો કાઢી નાખી, અને એને સારું કેમ થઈ જાય એ જ એની. બાળક કંઈક ખોટું કામ કરતું હોય અને માં કે પિતા એને મારે, ધમકાવે, સજા કરે, તો એ પણ ભલે એને પહેલું દુઃખ થાય કે મને, પણ મોટ પણ એમ થાય કે અમે બહુ પજવતા હતા અને આવું તોફાન કરતા હતા, ને એટલે મા બાપ અમને મારતા હતા, અને એમાંથી અમે તોફાન કરતા બંધ અટકી જતા, તો એ શું થયું? સોઈ ભ્રમ અબ મેં હિત કરી જાના. મને એ સજા થતી હતી પણ બહુ સારી થતી. અહલ્યા પણ કહી દે, મને શ્રાપ જો દિનના અતિ ભલ દિનના. ભલે ઋષિએ મને શ્રાપ આપ્યો પણ બહુ સારું થયું, ભગવાનના દર્શન તો થયા. એમ માં ગમે એટલી સજા કરે, એને પીડા આપે, તે પછીથી એમ થાય કે મને ફુલ્લો થયેલો તો હાથમાં જ આવું ને દોડી જવું, રડું, ચીરો જ ના મુકા દો. પણ એક દિવસ તો છાના મને પકડીને બાંધીને ચીરો મુકાવી દીધો, અને સારું થયું તેદાર ચીરો મુકાવી દીધો, ને તેને ત્યારે આખો આખો હાથ કપાઈ નાખવો પડે. પણ એક વખતની પીડા એ બીજી વખતનો, એક વખતનો શ્રાપ બીજી વાર આશીર્વાદરૂપ થઈ પડે, કે ના આ તો મને આશીર્વાદ મળે. આમ જદપિ પ્રથમ દુઃખ પાવહી રોવહી બાલ અધીર, એ માં જનની જનેતા છે, પણ પેલા પોતાના બાળકના પોતાના સંતાનનો રોગ દૂર થાય એટલા માટે કઠોરમાં કઠોર પથ્થર જેવી થઈ જાય, પછી સહેજ પણ દયા રાખે નહીં, દયા રાખવા જેવી હોય તોય ના રાખે, કેમ કે એના દુઃખને દૂર કરવું છે મારે, એનું હિત ઈચ્છવું છે, એટલા માટે એને ક્રૂરતાથી, ક્રૂરતા નહીં કહેવાય પણ મમતા કહેવાશે, મારી એના ઉપર નસ્તર મુકાવી જ દે, વ્યાધિ ના આશ્રિત, શાને માટે, એનો રોગ દૂર કરવા માટે એ કઠોર હૃદય નહીં થાય, પણ એની અંદર પણ કોઈ પણ સજા થતી હોય પણ સજાની પાછળ બાળકનું સંતાનનું ભાવિ જોવાતું હોય, એના સુખને જોવાતું હોય અને પછી એને સજા કરવામાં આવતી હોય, એને સહેજ પણ નહીં નહીં ગણકારે, ભલે જે થવાનું થાય પણ ઓપરેશન કરાવી દેવાનું. જ્યારે તુલસીદાસે લખ્યું છે તે દાડે એનેસ્થેસિયા નહીં હોય, એટલે એ ચીરો મુકાવવા પડે માટે પણ એને પકડી રાખવું પડે, પણ ત્યાં ધીર ને સ્થિર થઈ જાય કે આ તો હવે બાળક તરીકે પણ જો એની પાસે પણ સમજણ હોય નહીં, એટલે માં એને ખૂબ શાંતિથી એ ચીરા નસ્તર મૂકી એનો દર્દ દૂર કરશે. બસ એમ ભગવાન પણ, ગુરુ મહારાજ પણ, આપણું હિત ઈચ્છનાર દરેક, તેમી રઘુપતિ નિજ દાસ, નિજ દાસ પોતાનો સેવક, એમ ભગવાન પણ પોતાના સેવકને માટે આવા ક્રૂર થાય, કઠોર થાય, અને જે પીડા વધારાની હોય, જે રોગ હોય ને, એને જબરજસ્તી દૂર કરી નાખે, પછી દુઃખી થઈ એક 15 દાડા સુધી, મહિના સુધી, અરે આવું થઈ ગયું, આમ થઈ ગયું. ભલે ભગવાન પણ ઈચ્છે કે આના માટે કઠોર પોતાનો સ્વજન છે ને કઠોર થાવ જ, નહીતર એની આસક્તિ, એનો અભ્યાસ, એની માયા, એનો મોહ નહીં નીકળે ને તો એને ફરી જન્મ લેવો પડશે, ફરીથી આ દુનિયા ઉપર આવવું પડશે. એટલે ભલે આ નસ્તર મુકાયું હોય, એ નસ્તર મુકાઈ જાય અને એમાંથી છૂટે અને એ આસક્તિમાંથી બહાર નીકળે ને તો પૂર્ણ ગતિ પ્રાપ્ત થાય, નહીતર જો મેં કંઈક કોકનામાં રહી ગયું અને રડવાનો વારો આવ્યો તો એમાં એના માટે પાછું આવવું પડે. એટલે ભગવાન પણ સમજે કે પોતાના સેવકને, પોતાના દાસને મુક્ત કરવો છે તો કઠોર બની જાય. તિમિ રઘુપતિ નિજ દાસ કર, એનો અહંકાર તોડી નાખે, ચૂર ચૂર કરી નાખે, દળીને પીસીને, જેમ પેલા યાદવો હતા ને, પેલું સાંભેલું નીકળ્યું દરિયા કિનારે, ઘસી 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 ધોઈને અંદર ફેંકી દો, હવે કેવી રીતે, એમ અહંકારને પણ ભગવાન તોડી, ક્યાં અહંકાર તારામાં, મારે જોવો નથી, ભલે તને તને પોસ. અને અહંકારની દિવાલ માણસ જાતે ચણતો હોય, જાતે ચણતો, એટલી બધી ઊંચી ચણે, ઓહો મારી કેટલી બધી ઊંચી દિવાલ થઈ ગઈ, પણ એક દાડો એવો આવે કે ઊંચે ચડે, ઊંચી બહુ ઊંચી ગયેલી દિવાલ, એની મેં પડી જ જવાની છે આધાર વગરની, એમાં ભગવત આધાર નથી, અહંકારની પાછળ ભગવાનનો સહેજ પણ આધાર નથી હોતો, અને અહંકારની એ આધાર વગરની દિવાલ જેણે ચણી એની ઉપર જ પડવાની, અનુભવ્યો હોય ને ખબર. હરહી માન હિત લાય, હરહી માન, ભક્તનું હિત થાય એટલા માટે પ્રભુ એનો અહંકાર ખેંચી લે, ખેંચી લે, ભલે એકવાર મને જે થવાનું થાય હું સહન કરી લઈશ. નારદના કેટલા બધા શ્રાપ સ્વીકાર કરી લીધા, પણ નારદજીની અંદરનો અહંકાર હું નિભાવવા માટે તૈયાર નથી, જેટલા શ્રાપ આપવા હોય તો આપ. નારદજી તુલસીદાસ, અરે તુલસીદાસ તું તો સમાજ પોતાની જાત માટે, એક વસ્તુ બહુ સરસ છે કે જ્યારે કોઈ પણ આવી બાબત આવે ને તો માણસ સ્વગત થઈ જાય, પોતાનું આત્મદર્શન કરે, પોતાની ચોપડી ખોલે, ચિત્તનો ચોપડો વાંચ્યો ચરાચર માહી, પોતાનો ચિત્તનો ચોપડો જાતે વાંચવો પડે કે હું શું છું, ક્યાં છું, કેટલે છું, કેવો છું. તો અહીંયા આગળ તુલસીદાસ, અરે તુલસી, અરે તળસિયા, પોતાની જાત માટે કહું તો ગમે તેમ બોલે, એટલે રામ થોડો તું આભર વિચાર તો કર, આ સાચું છે કે ખોટું છે. રામલાએ કહી દેવાય પોતાની જાતને મૂકવાનો, એટલે આ જોતો ખરો આ સાચું છે કે ખોટું છે. એટલે તુલસીદાસ પણ આત્મનિરીક્ષણ કરે છે એમાંથી કે મારામાં તો આવું કઈ છે. તુલસીદાસ એસે પ્રભુજી કસના ભજૌ રમત્યાગ, આવા ભગવાન આટલી બધી કાળજી રાખતા હોય, માય ન રાખે આટલી કાળજી, તો એટલી કાળજી ભગવાન રાખે. સ્વાર્થ વ્રત પિતૃ માતૃ ગોસાઈ, મા બાપે કઈ સ્વાર્થ વાળા હોય પણ ભગવાનને શું સ્વાર્થ. એટલે તુલસી તું તારી જાતને વિચારી જોજે.